நமோரியண்டாணம் நமோ சித்தாணம் நமோ ஆயரியாணம் நமோ வஜ்ராயாணம் நமோ லோயே ஸவ்வசாஹூணம் ஜோ க்ரோத மத மாயா அபாவன லோப ரூப விபாவ ஹை உன்கே அபாவ ஸ்வபாவமய உத்தம் ஷமாதி ஸ்வபாவ ஹை உத்தம் ஷமாதி ஸ்வபாவ ஹி இஸ் ஆத்மா கே தர்ம ஹை ஹை சத்ய சாஸ்வத ஞானமய நிஜ தர்ம சேஷ அதர்ம ஹை நிஜ ஆத்மா மே ரமண சையம ரமண ஹீ தப த்யாக ஹை நிஜ ரமண ஆங்கின்சன்ய ஹை நிஜ ரமண பரிக்ரஹ த்யாக ஹை நிஜ ரமணதா ப்ரஹ்மச்சர்ய ஹை நிஜ ரமணதா தஶ தர்ம ஹை நிஜ ஜானனா பஹ்சானனா ரமணா தரம் கா மர்ம ஹை அரிஹந்த ஹை தஶ தர்ம தாரக தர்ம தாரக சித்த ஹை ஆச்சார்ய ஹை உவஜாய ஹை முனிராஜ சர்வ பிரசித்த ஹை ஜோ ஆத்மா கோ ஜானதே பஹ்சானதே கரதே ரமணவே தர்ம தாரக தர்ம தன ஹை உனே ஹம் கரதே நமன் உனே ஹம் கரதே நமன். આજની ચર્ચામાં આપણે હમણાં છેલ્લા ચાર દિવસથી ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ અને ઉત્તમ સત્ય ધર્મની આપણે ચર્ચા કરી. આપણે સૌથી પહેલા એ જોઈ સૌથી પહેલા આપણે ક્ષમા ધર્મની ચર્ચા કરી, જેમાં આપણે ક્રોધ કશાયના અભાવમાં ઉત્પન્ન થતો ક્ષમા ધર્મ એનું સ્વરૂપ આપણે સમજ્યા. જો એક એક પોઈન્ટ સમજો, ક્રોધ કશાય, માન કશાય, માયા કશાય અને આજે આપણે લોભ કશાયની વાત કરવાની છે. આમ તો આજે આપણે ઉત્તમ શૌચ ધર્મ અને ઉત્તમ સંયમ ધર્મ, બે ધર્મની ખરેખર વાત કરવી જોઈએ, પરંતુ ઉત્તમ શૌચ ધર્મ અને લોભ કશાયનો વિષય જ એટલો બધો વિસ્તારવાળો છે કે આજે આપણે ઉત્તમ સંયમ ધર્મની ચર્ચા ન કરીને આપણે ઉત્તમ આંકિંચન્ય ધર્મ પછીનો જે દિવસ છે, ઉત્તમ બ્રહ્મચર્ય પહેલાનો જે દિવસ છે, એ દિવસમાં આપણે ઉત્તમ સંયમ ધર્મની ચર્ચા કરશું. કાલે આપણે તપની ચર્ચા કરશું અને એના પછી આપણે આગળ સંયમની ચર્ચા પણ કરશું. આજે આપણે ફૂલ ચર્ચા ઉત્તમ શૌચ ધર્મ અને એ શૌચ ધર્મની સામે જે લોભ કશાય છે, એ લોભ કશાયની આજે આપણે ચર્ચા કરીએ. ક્રોધ, માન, માયા અને લોભ આ ચારેય જે કશાય છે એનો આખો જે વિષય છે આજે પૂરો થશે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આપણે આમાં જે રિવિઝનમાં બે મિનિટ લઈએ કે ક્રોધની ઉત્પત્તિ જીવના અંદરમાં ક્યારે થાય છે, માનની ઉત્પત્તિ, માયાની ઉત્પત્તિ, લોભની ઉત્પત્તિ ક્યારે થાય છે? જ્યારે જીવને એમ લાગે છે કે કોઈક પરદ્રવ્ય મારું અહિત કરનાર છે, ત્યારે એને ક્રોધની ઉત્પત્તિ થાય છે. બરાબર છે? એ વાત આપણે ક્રોધ કશાયના સ્વરૂપમાં આપણે જોઈ. એ કોઈ પરદ્રવ્ય મારું અહિત કરનાર છે, મેરા બુરા કરનાર હૈ, પરદ્રવ્ય મેરી અસફલતા કા કારણ હૈ. સાંભળજો ધ્યાનથી, પરદ્રવ્ય મેરી અસફલતા કા કારણ હૈ. સમજાય છે? પરદ્રવ્ય ના કારણે મારું નુકસાન થયું, મારું અહિત થયું, મારો બગાડ થયો, તો એ રીતે નુકસાન કા કારણ જબ હમ કિસી પરદ્રવ્ય કો માનતે હૈ તબ ક્રોધ કશાય કી ઉત્પત્તિ હોતી હૈ. और तत्व ज्ञान के अभ्यास से जब हम किसी अन्य परद्रव्य को बुरा अथवा अच्छा न माने, कोई परद्रव्य मेरा अच्छा या बुरा करने वाला नहीं है ऐसा जब हम मानते हैं, जब हमारी ऐसी श्रद्धा होती है, तब क्रोध कषाय का अभाव होकर उत्तम क्षमा धर्म की प्राप्ति होती है. का क्रोध कषाय नु आपणे रिविजन करे શું વાત આવી? આમાં ખ્યાલમાં રાખજો, ચાર કષાય ના સંબંધમાં ચાર પોઈન્ટ તમારે ખ્યાલમાં રાખવાના છે, અને એના અભાવનો ઉપાય શું છે, ઉત્પત્તિનું કારણ શું છે, બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે આખા ચાર કષાયનો. ઉત્પત્તિનું કારણ શું છે, કષાયની ઉત્પત્તિનું કારણ શું છે, અને કષાયના અભાવનો ઉપાય શું છે. બરાબર છે? તો ઉત્પત્તિનું કારણ પરદ્રવ્યને આપણે શું માનીએ છીએ કે મારું અહિત કરનાર છે, બુરું કરનાર છે. અસફળતાનું કારણ કોઈ પરદ્રવ્યને આપણે માનીએ છીએ ત્યારે ક્રોધ કષાયની ઉત્પત્તિ થાય છે. આ એક વાત આવી. હવે બીજી વાત, માન કષાય. માન કષાયનો અર્થ શું કર્યો? તો ઘમંડ કરના, ગર્વ કરના. સમજ્યા છે? ગર્વ થવું, ઘમંડ થવું. ક્યારે થશે આવો કષાયનો ભાવ? કે જ્યારે આપણે પોતાને બીજા કરતા મોટા માનસું ને બીજાને પોતા કરતા નાના માનસું. જો છોટે બડે કી ભાવના હૈ વો માન કષાય કા કારણ હૈ. સમજાય છે? દીનહીન, અપને આપ કો મહાન માનના, દૂસરો કો દીન માનના, કભી અપને આપ કો દીન માનના ઓર દૂસરો કો મહાન માનના, યે ભી માન કા હી રૂપ હૈ. સમજાય છે? માન અને દીન આ બેવ 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 કષાય નું સ્વરૂપ છે. તો આ રીતે માન કષાયની ઉત્પત્તિ ક્યારે થાય છે? જ્યારે આપણા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માથી આપણે પરદ્રવ્યને અધિક માનીએ છે, સંયોગોને અધિક માનીએ છે, સંયોગોના બલ પર આપણે પોતાને અધિક માનીએ છે. ખ્યાલ આવે છે? તો સંયોગોની મહિમા આવે છે. તો એ રીતે જ્યારે સંયોગની મહિમા આવે છે, સંયોગની અધિકતા ભાસે છે, ત્યારે જીવને શું ઉત્પન્ન થાય છે? તો કે માન કષાયની ઉત્પત્તિ થાય છે. તમને ખ્યાલમાં આવો જો એક એક કષાયનો ભાવ. આપણા અંદરમાં ચાર કષાયમાંથી કોઈ ને કોઈ કષાય તીવ્રતાથી કે મંદતાથી ચાલતી જ આવે છે. ખ્યાલ આવે છે? અને મિથ્યાત્વ છે જ્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી તો અનંતાનુબંધી કષાય ચાલે છે, અનંતાનુબંધી ક્રોધ ચાલે છે. અને એની પણ આપણે વ્યાખ્યાન, એનું સ્વરૂપ આપણે જોયું હતું કે પોતાના આત્મા સંબંધીની અરુચિ, પોતાના આત્માને બીજા કરતા હીન દીન માનવો, એ જ ખરેખર અનંતાનુબંધી કષાય છે. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનું પણ સ્વરૂપ જીનાગમમાં આચાર્ય દેવે વર્ણવ્યું છે. આજે સંયોગ મહાન લાગે છે પોતા કરતા. મહાન કોણ છે ખરેખર? શરણભૂત કોણ છે ખરેખર? જગતમાં ઉત્તમ સ્વરૂપ કોણ છે? મંગળ સ્વરૂપ કોણ છે? નિશ્ચય સ્વરૂપ કોણ છે? ભૂતાર્થ સત્યાર્થ ખરેખર આપણો આત્મા છે. આપણા અંદરમાં ભરેલો વૈભવ છે, આપણી મહાનતા છે જગતમાં. આપણી માટે આપણે મહાન તત્વ છે, અને આપણને આપણી મહાનતા છોડીને પરદ્રવ્યની મહાનતા લાગે છે, ધન આદિની મહાનતા લાગે છે, રૂપિયા પૈસા આદિની મહાનતા લાગે છે, રૂપની મહાનતા લાગે છે, બળની મહાનતા લાગે છે, ઐશ્વર્યની મહાનતા લાગે છે. તો એનો મતલબ છે અનંતાનુબંધી માન છે. તો માનનો આધાર પણ પરદ્રવ્ય છે, ક્રોધનો આધાર પણ પરદ્રવ્ય છે. સમજાય છે? પ્રતિકૂળતામાં જીવને ક્રોધની ઉત્પત્તિ થાય અને અનુકૂળતામાં જીવને માનની ઉત્પત્તિ થાય, પરંતુ ક્રોધ અને માનથી રહિત પોતાના ક્ષમા અને માર્દવ સ્વભાવને ક્યારે જોતો નથી. અનુકૂળતા અને પ્રતિકૂળતાથી પાર એવો જે આપણો શુદ્ધાત્મા છે, જેમાં કોઈ વિભાવ નથી, જેમાં કોઈ કષાય નથી, જેમાં કોઈ ઔદયિક ભાવ નથી, જેમાં કોઈ કર્મ નથી, જેમાં કોઈ ઉદય નથી, એવો જે આપણો ઉત્તમ ક્ષમા માર્દવ આદિ થી સંપન્ન જે આપણો સ્વભાવ છે, આપણે એક સમય માટે એને જોતા નથી. આ વાત આપણને મામૂલી લાગે, આ વાત આપણને એમ લાગે કે આપણે બહુ વાર સાંભળી છે, આપણે વર્ષોથી સાંભળી રહ્યા છે, પરંતુ ખરેખર એમ નથી. વાત સાંભળી તો છે, પરંતુ જે વાત સાંભળી છે એની અંદરમાં શ્રદ્ધા નથી થતી, એની અંદરમાં પ્રતીતિ નથી થતી, એની અંદરમાં રૂચિ નથી આવતી, એમાં અહમ નથી થતું, એ મારું સ્વરૂપ છે એવું અંદરમાં પોતામાં પોતાપણું નથી સ્થપાતું. એટલે માટે ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય જીવ કશાય રૂપે પ્રણમે છે પરના લક્ષ્ય. બરાબર. હવે માયાચારી, છલ કપટ, સમજાય છે, ઠગના, કિસી કો ઠગના, છલ કપટ કરના, માયાચારી કરના, મન મેં કુછ, વચન મેં કુછ, કાયા મેં કુછ, એસી જો વિવિધતા હૈ, વિરૂપતા હૈ. ये विरूपता की उत्पत्ति का कारण क्या है कि हम ये मानते हैं कि आपड़े मायाचारी करसू, जरा छल कपट नो भाव करसू, जरा आपड़े कई षड्यंत्र रचसू तो आपू कार्य सिद्ध थसे. तो आना कारण मायाचारी ने उत्पत्ति थाई छे. उत्पत्ति का कारण क्या है कि पर द्रव्य में से हमारा कार्य सिद्ध करने की अपेक्षा जिसे होती है કે માયાચારીથી કાર્યની સિદ્ધિ કરવા ચાહે છે, જે કોઈ દિવસ થવાની નથી. કોઈ કાર્યની સિદ્ધિ માયાચારીથી કરવા જાય છે, પરંતુ ખરેખર માયાચારીથી કાર્યની સિદ્ધિ નથી થતી, ઉલટાનું કાર્ય બગડે છે. કેમ? કારણ કે માયાચારીના પ્રણામ કરીને જીવ પાપનો બંધ કરે છે, અને પાપના ઉદયમાં કાર્યની સિદ્ધિ ન થાય, પાપના ઉદયમાં કાર્ય બગડે. પોઈન્ટ પકડજો, જીવ આ કશાય ભાવ કરીને પાપ બાંધે છે, પાપના ઉદયને લાવવા માટેની તૈયારી કરે છે. પોતે જ કશાય કરવામાં સમર્થ છે, અને પોતે જ કશાયથી રહિત થવામાં પણ સમર્થ છે. ગુરુદેવજી હજારો વાર પ્રવચનમાં કહે છે કે કશાય કરવામાં પણ તું સમર્થ છે, અને સંસારથી પાર થવામાં પણ તું સમર્થ છે. કોઈ તને કશાય ઉત્પન્ન કરાવતું નથી, અને કોઈ તને સંસારથી પાર કરી બેસે નહીં. બે સ્વાધીનતા તારી પાસે છે, વિભાવ રૂપે પરણમવું કે સ્વભાવ રૂપે પરણમવું, રાગ રૂપે પરણમવું કે વિતરાગ ભાવ રૂપે પરણમવું, કશાય ભાવ રૂપે પરણમવું કે અકશાય ભાવ રૂપે પરણમવું, મિથ્યાત્વ રૂપે પરણમવું કે સમ્યક્ત્વ રૂપે પરણમવું, દુઃખ રૂપે પરણમવું કે સુખ રૂપે પરણમવું, એની સામર્થ તારા પાસે છે, અને એ પુરુષાર્થ કરવામાં તું સમર્થ છે એમાં કોઈ કારણ નથી. બોલો, કેવી વાત કરે છે આચાર્ય દેવ? તો ક્રોધ, માન અને માયા, કોઈ માયાચારીથી તું કાર્યની સિદ્ધિ કરવા જાય છે, પરંતુ તું એ નથી સમજતો કે કાર્યની સિદ્ધિ તો પુણ્ય પાપના ઉદય પ્રમાણ થાય છે. બાહ્યના સંયોગો મળવા, કેટલા મળવા, કયા સમયે કયા સંયોગો મળવા, એ સંયોગોનું ટકવું, એ સંયોગોનું પરણમવું, એ સંયોગોનો વિયોગ, એ બધું ઉદ્યાધીન છે. તમને યાદ રહેશે આટલા પોઈન્ટ, સંયોગનું આવવું, સંયોગનું ટકવું, સંયોગનું પરણમવું અને સંયોગનો વિયોગ. ચાર વાત યાદ રહેશે, ચાર વાત યાદ રહેશે, સંયોગનું આવવું, સંયોગનું ટકવું, સંયોગનું પરણમવું. આવીને ટકવું, કયા સંયોગ કેટલો કાળ રહેશે એ પણ નિશ્ચિત છે, એ પણ ઉદ્યાધીન છે, એ પણ નિશ્ચિત છે, એ પણ કર્મના ઉદયના અધીન છે. આ શરીરનો આત્મા સાથે સંયોગ કેટલો કાળ રહેશે એ આયુના અધીન છે, આયુ કર્મ નિશ્ચિત છે, અને એમાં રંચ માત્ર પણ એક સમયનો ફેરફાર થઈ શકતો નથી. શરીર ઉપર જ ઘટિત કરો ચારે વાતો, શરીર ઉપર ગઠિત કરો. સંયોગનું આવવું, આ શરીર અને આત્માનું ભેગું થવું, મળવું, જેને આપણે જન્મ કહીએ, તો એ નિશ્ચિત છે કે નહીં? પછી એ ટકવું, કેટલા કાળ રહેશે એ ટકવું નિશ્ચિત છે. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, સમજાય છે? તો એનું ટકવું નિશ્ચિત છે. એક શરીરને લઈને વાત કરું છું, બધા ઉપર સમજો. એક અવસર આવ્યો છે ખરેખર ભેદ વિજ્ઞાનની કળા શીખવાનો, અવસર આવ્યો છે ખરેખર ધર્મને પોતાના જીવનમાં ઉતારવાનો, અવસર આવ્યો છે જીવન જીવવાની કળા શીખવાનો. એ અવસર ચૂકવા જેવો નથી, આ મોકો ગુમાવવા જેવો નથી, કારણ કે બહુ દુર્લભતાથી આપણને આવું જીન શાસન, આવા ગ્રંથ, આવી જીનવાણી, આ વાત, આ ભેદ વિજ્ઞાન સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળી ગુરુદેવ શ્રીની વાણી આપણને આ પંચમ કાળમાં અત્યંત દુર્લભતાથી પ્રાપ્ત થઈ છે. ચલો, ચાર વાત કહી દીધી, સંયોગનું આવવું, એપ્લિકેશન કરજો, ભેદ વિજ્ઞાન કરજો, અપ્લાય કરજો, આ રીતે વિચાર કરજો. એ કોઈ પણ સંયોગ આવે છે તો એમ સમજવા ઉદયાધીન છે, આ ઉદય હતો એટલે આ સંયોગની પ્રાપ્તિ થઈ. પુત્રની પ્રાપ્તિ, પુત્રીની પ્રાપ્તિ, પતિની પ્રાપ્તિ, સંયોગની પ્રાપ્તિ, જળની પ્રાપ્તિ, ચેતનની પ્રાપ્તિ, પૈસાની પ્રાપ્તિ, ધન દોલત, કુટુંબ ઘર, કુટુંબ પરિવાર, ગાડી બંગલા, નોકર ચાકર, આ બધું ઉદ્યાધીન છે એનું આવવું નિશ્ચિત છે, આવીને ટકવું નિશ્ચિત છે. જો આમાં કર્તૃત્વ તૂટે છે, સમજો ધ્યાનથી, આમાં અકર્તા સ્વભાવનું જોર આવે છે. આ બેસિક લાગતી છે વાત, પણ આમાં મર્મ છે, ગંભીરતા છે, જીવન જીવવાની કળા છે, નિશ્ચિંત થવાની કળા છે, નિર્ભાર થવાની કળા છે, સહજ રહેવાની કળા છે, સહજતાથી સંયોગોના સ્વીકારની કળા છે. જે થઈ રહ્યું છે એનો સ્વીકાર કેમ? કારણ કે ખરેખર મારું એમાં કાંઈ ચાલતું નથી. તો માયાચારી કરીને શું મતલબ છે? માન કરીને શું લાભ છે? ક્રોધ કરીને કયા કાર્યની સિદ્ધિ થઈ જવાની છે? અરે પરદ્રવ્યની સિદ્ધિ કે કાર્યની સિદ્ધિ થાય, કોઈનું બુરું થાય, કોઈનું ભલું થાય, કોઈનું ખરાબ થાય, કોઈનું સારું થાય, એ તો પછીની વાત છે. અહીંયા કશાયની ઉત્પત્તિ થઈ તો તારા અંદરમાં તો તારું અહિત અને તારું ગુરુ એ જ સમયે થઈ ગયું, અને કર્મો પણ એ જ સમયે બંધાઈ ગયા. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો સંયોગનું ચાલો જલ્દી આજે પાક્કું કરવાનું છે ને આને અપ્લાય કરવાનું ચાલુ કરજો. સંયોગનું સૌથી પહેલા સંયોગનું આવવું, સંયોગનું ટકવું, સંયોગનું પરિણમવું, ટકીને પરિણમવું. જેટલો ટાઈમ માટે જે સંયોગ છે એનું પરિણમન પણ નિશ્ચિત છે. આ શરીર જે છે ટકેલું છે હમણાં શરીર રૂપે, એનું પરિણમન નિશ્ચિત છે કે નહીં કહો? એની 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 બાળ અવસ્થા, એની યુવાન અવસ્થા, એની વૃદ્ધ અવસ્થા, એની એની જે પણ શરીરની અવસ્થા બદલાય છે એ નક્કી છે, નિશ્ચિત છે. જે સમયે જે અવસ્થા થવાની છે થવાની છે, એમાં ખરેખર આપણું કાંઈ ચાલતું નથી. આપણે ચલાવવા જઈએ છીએ, આપણે કર્તૃત્વ કરીએ છીએ, આપણે હેરફેરની બુદ્ધિ કરીએ છીએ, એ જ ખરેખર કશાય છે. એ શું છે? તો એ જ ખરેખર કશાય છે, બીજું કાંઈ જ નથી. એ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અને ગઈકાલનો આપણો જે સ્વાધ્યાય હતો એના આધારથી વાત કરું તો જે સત છે એનો તને સ્વીકાર નથી. જેની સત્તા છે, જેની સત્તા જે રૂપે છે, જેનું પરિણમન જે રૂપે છે, જેનું પરિણમન ભગવાનના જ્ઞાનમાં જે રૂપે આવ્યું છે, તને એનો સ્વીકાર નથી. એ સૌથી મોટી શું કહેવાય, માયાચારી કહો, કશાય કહો, ક્રોધ કહો, માન કહો, જે કહેવું એ કહો, અજ્ઞાન કહો, મિથ્યાત્વ કહો, એ છે. તો સંયોગનું આવવું યાદ રહેશે ને? યાદ રહેશે કે નહીં? આવવું, ટકવું, પરિણમવું અને વિયોગ. આવું, ટકવું, પરણમવું અને વિયોગ, સમજાય છે? આ બધું વિયોગ, વિયોગ નિશ્ચિત છે. જો કેટલી મોટી વાત કહી દીધી આમાં, કેટલી મોટી વાત કહી દીધી કે જે સંયોગ આવ્યા છે, બી પ્રિપેર્ડ. વોટ વોઝ ગોઈંગ ટુ હેપન ઇટ હેપન્ડ, વોટ વોઝ મેન્ટ ટુ હેપન ઇટ હેપન્ડ. બહારમાં ક્રમબદ્ધ અનુસાર જે થવાનું હતું એ થયું, એ થવાનું જ હતું, એવું પરિણમન અનંત કાળ પહેલા અનંત તીર્થંકરોના જ્ઞાનમાં આવી ગયું હતું. તું શું વેપાર કરી શકવામાં સમર્થ છે? તું કોને બચાવી રાખી શકે? તું કોને રાખી શકે? તું કોને તારા અનુસાર પરણમાવી શકે? આ આટલી ચર્ચામાં તમને જે મેઇન પોઈન્ટ છે ખ્યાલમાં આવી ગયા હશે કે ખરેખર જે પણ આપણા સંયોગમાં, જે પણ ઉદયમાં પ્રાપ્ત થયેલી સામગ્રી છે એનું પરિણમન ખરેખર ઉદયાધીન છે, મારા આધીન નથી. જે મહામંત્રો આપણે રોજ શીખીએ છીએ એને લખો, એના ઉપર વિચાર કરો. શું શીખ્યા આજે આપણે? કે જગતનું પરિણમન મારા આધીન નથી, હરેક સમયનું પરિણમન સત છે. અને સત છે એ સતનો તું શું ઉત્પાદ કરશે? એ તો ઉત્પાદ રૂપે છે. સતનો ક્યારે ઉત્પાદ ન થઈ શકે, સત્ય ધર્મ પર આવું છું, સતનો ક્યારે ઉત્પાદ ન થઈ શકે, અને અસતનો ક્યારે, સોરી, સતનો ક્યારે વ્યય ન થઈ શકે અને અસતનો ક્યારે ઉત્પાદ ન થઈ શકે. શું કીધું? જલ્દી શું કીધું? બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પછી આગળ વધુ. સતનો ક્યારે વ્યય ન થઈ શકે. સત બે પ્રકારના છે, એક ત્રિકાળ સત અને એક ક્ષણિક સત. સત બે પ્રકારના છે, સત અને આ ત્રિકાળ સત અને ક્ષણિક સતને જેમ છે એમ સ્વીકારવું એનું નામ સત્ય ધર્મ છે. બહુ 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 ઇમ્પોર્ટન્ટ વાત કહી દીધી, જલ્દી પકડજો. ત્રિકાળ સત અને ક્ષણિક સત, સત બે પ્રકારના, સત બે પ્રકારના, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત. તો ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સતમાં ત્રિકાળ સત પણ સામેલ છે. અને ક્ષણિક સત પણ સામેલ છે. ઉત્પાદ વ્યય શું છે? ઉત્પાદ વ્યય શું છે? ઉત્પાદ વ્યય ક્ષણિક સત છે. અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ધ્રુવ શું છે? તો કે ધ્રુવ સત છે, ત્રિકાળ સત છે. ધ્રુવ એટલે કાયમ રહેવા વાળો, સોનું કાયમ રહે છે, એના આભૂષણ બનાવો છે, એની પર્યાય બદલાય છે, એની અવસ્થા બદલાય છે, પણ સોનું તો સોના રૂપે કાયમ રહે છે. એનું ત્રિકાળ સત છે, ધ્રુવ સત છે, એની સત્તા લઈને બેઠો. સત એટલે સત્તા, સત એટલે અસ્તિત્વ. પછી ક્ષણિક અસ્તિત્વ હોય કે ત્રિકાળ અસ્તિત્વ હોય, અસ્તિત્વ સંપન્ન પ્રત્યેક જીવ છે. કારણ કે સત દ્રવ્ય લક્ષણમ છે, દ્રવ્યનું લક્ષણ સત છે. અસ્તિત્વ વગર તો કોઈ દ્રવ્ય હોય ન શકે. પોઈન્ટ સમજાયું? તો ત્રિકાળ સત અને ક્ષણિક સત બે પ્રકારના સત કીધા. હવે સત્ય ધર્મ સાથેને કનેક્ટ કરો. સત અને સત્ય ધર્મ, સત અને સત્ય ધર્મને કનેક્ટ કરો જલ્દી. સત સ્વરૂપી ભગવાન આત્માનો અંદરમાં આશ્રય લેતા જે ત્રિકાળ સત છે વિશ્વના, અને જે ક્ષણિક સત છે વિશ્વના, એનો જેમ છે એમ સ્વીકાર કરવો, એનું નામ સત્ય ધર્મ છે. પોઈન્ટ પકડાય છે? શું કીધું? બહુ આપણે કહીને દ્વાદશામનો સાર આવી ગયો. એક સમયનું જે સત છે, એક સમયનું સત છે. હવે એક સમયનું સત જે ખચિત છે, જે દ્રવ્યની, જે ગુણની, જે પર્યાય, જે સમય થવાની છે, એ ક્રમબદ્ધમાં ખચિત છે કે નહીં? અને એ ખચિત છે, એનો કાળ આવશે, એટલે પર્યાય રૂપે ઉત્પન્ન થશે. તો પર્યાય રૂપે ઉત્પન્ન થયેલી એ અવસ્થા એ ક્ષણિક સત છે. દ્રવ્યના એક ગુણનું ક્ષણિક સત છે. ગુણ ત્રિકાળ સત છે, દ્રવ્ય ત્રિકાળ સત છે, પણ અવસ્થા ક્ષણિક સત છે. એ થવા યોગ્ય હતી એટલે થઈ છે. એ ઇટ વોઝ મેન્ટ ટુ હેપન, સો ઇટ હેપન. નો વન કેન ચેન્જ ઇટ. ક્રમબદ્ધ પર્યાયની વાત આવી જાય છે, અકર્તૃત્વની વાત આવી જાય છે. છ દ્રવ્ય સત સ્વરૂપ છે તો સ્વતંત્ર છે, એકબીજાથી સ્વતંત્ર છે, સ્વાધીન છે, પોતપોતાનું કાર્ય કરવામાં સમર્થ છે. એ પર્યાય પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થવામાં સમર્થ છે. પછી એ રાગરૂપ પર્યાય હોય, કે પછી એ વિભાવરૂપ પર્યાય હોય, કે નિર્મલ પર્યાય હોય, કે એક સમયની સિદ્ધની પર્યાય હોય, કેવળ જ્ઞાનની પર્યાય હોય, સમ્યક દર્શનની પર્યાય હોય, એકો એક પર્યાય સત છે. તો હવે આમાં રાગ દ્વેષ ક્યાં થશે? કો સહજ સ્વીકૃતિનો ભાવ આવશે ને, સહજ અકર્તાનો ભાવ આવશે ને, હળવા થઈ જશો. ખરેખર પોતાના આત્મા ઉપર સહજ દ્રષ્ટિ વહી જશે, સહજ કર્તૃત્વ છૂટી જશે, સહજ સહયોગ દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ છૂટી જશે, કર્તૃત્વ દ્રષ્ટિ છૂટી જશે. એનું જ નામ ખરેખર શું છે? ઉત્તમ સત્ય ધર્મ છે. ચલો, તો આપણે ક્રોધ, માન, માયા અને લોભની આજે આપણે ચર્ચા પ્રારંભ કરીએ. જો લોભ કશાય અને એની સામે, લોભ કશાય અને એની સામે છે ઉત્તમ શૌચ ધર્મ. ચલો એક એકનો અર્થ લઈએ. શૌચ નો અર્થ શું છે? શૌચ એટલે શું? શૌચ, શૌચ એટલે પવિત્રતા, શુચિતા. અશુચિ શબ્દ સાંભળો છે? અશુચિ. આશ્રવોને, રાગાદી ભાવને પકડજો. પોઈન્ટ, મૂળ વાત જ ચાલુ કરું છું. આશ્રવોને, રાગાદી ભાવને, શુભ ભાવ, અશુભ ભાવ, વિભાવ ભાવ, પુણ્ય ભાવ, પાપ ભાવ, ઔદયિક ભાવ, સમસ્ત પ્રકારના ઔદયિક ભાવ, એને શું કીધું? આશ્રવ. એને શું કીધું? આશ્રવ. ને શું કીધું? અશુચિ કીધું, મલિન કીધા, અપવિત્ર કીધા, દુઃખરૂપ કીધા, દુઃખના કારણ કીધા. પ્રત્યક્ષ દુઃખરૂપ છે, ભવિષ્યમાં દુઃખ દેનાર છે, વર્તમાનમાં દુઃખ દેનાર છે. એ સમસ્ત વિભાવ ભાવ, આશ્રવ ભાવ દુઃખરૂપ છે, અશુચિ છે. એ અશુચિ, અપવિત્ર, દુઃખરૂપ, દુઃખના કારણ, મલિન, મેલ, મલ, એવા પ્રયોગ, એવા શબ્દના પ્રયોગ કર્યા છે રાગાદી ભાવ માટે. આપણને મલિનતા ક્યાં દેખાય છે? શરીરની મલિનતા દેખાય. અને એ શરીરની મલિનતાને દૂર કરવામાં સુચિતા માનીએ છે, શૌચ માનીએ છે. અરે શરીરની મલિનતા તો બહુ દૂર છે, અહીંયા કે છે અશુચિપણું શું છે? અશુચિપણું શું છે? જેની જેની સામે, એના અભાવમાં શૌચ ધર્મ પ્રગટ થાય છે. પોઈન્ટ સમજાય છે? અશુચિ અને શૌચ. શૌચ એટલે પવિત્ર, પવિત્રતા, અને અશુચિ એટલે, અશુચિ એટલે મલિનતા. તો આપણે હમણાં એક વાત શું કરી? શૌચ ધર્મમાં આપણે શું વાત કરી? કે શૌચ એટલે પવિત્રતા. અને એની સામે અપવિત્રતાનું પ્રગટ થવું, અને અપવિત્રતામાં બધા જ કષાય અપવિત્ર છે, ખરેખર બધા જ કષાય વિભાવ ભાવરૂપ છે. તો અપવિત્રતામાં આજે આપણે કઈ અપવિત્રતાની, આપણે કઈ વિકૃતિની ચર્ચા કરશું અપવિત્રતાના લિસ્ટમાં, આપણે કઈ વિકૃતિની ચર્ચા કરશું અપવિત્રતાના લિસ્ટમાં, તો આપણે આજે લોભ કષાયની ચર્ચા કરશું, ક્રોધની ચર્ચા કરી, માનની ચર્ચા કરી, માયાની ચર્ચા કરી, હવે આજે આપણે લોભ કષાયની ચર્ચા કરશું. બરાબર છે? તો લોભ કષાયની સામે કયો ધર્મ, લોભના અભાવમાં કયો ધર્મ પ્રગટ થાય છે? તો કે ઉત્તમ શૌચ ધર્મ પ્રગટ થાય છે. ચલો આ એક વાત આવી, હવે આપણે આગળ વધીએ. બીજી વાત હવે આપણે લઈએ, લોભના બીજા નામ જો, બીજો પોઈન્ટ લઉં છું. સૌથી પહેલા બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, લોભને પાપનો બાપ કીધો છે. જો હવે એક એક પોઈન્ટ ફટાફટ ફટાફટ લઉં છું અને વિષય એટલે આપણો આખો પૂરો થાય. લોભને પાપનો બાપ કીધો છે, લોભને પાપનો બાપ કીધો છે. લોભી જીવ કયું પાપ નહીં કરતો હોય, બોલો? લોભના વશમાં આવીને એ ક્રોધ કરે છે, સમજાય છે? સંયોગની પ્રાપ્તિ ન થાય તો ક્રોધ. લોભ એટલે, લોભ એટલે ખરેખર વાંછા, લોભ એટલે ઈચ્છા, લોભ એટલે તૃષ્ણા. તૃષ્ણા, તૃષ્ણા કી ખાઈ ખૂબ ભરી, પર રિક્ત રહી વહ રિક્ત રહી. એક એક કષાયના સ્વરૂપમાં આપણે ડેપ્થમાં જવું પડશે, એના મર્મને સમજવું પડશે, એના રહસ્યને સમજવું પડશે, એ કષાયના સ્વભાવને સમજવું પડશે, અને એની સામે પ્રગટ થતો જે ધર્મ છે, એના અભાવમાં પ્રગટ થતો ધર્મ છે, એ ધર્મનું સ્વરૂપ સમજવું પડશે. તો લોભ, લોભ કષાય, આખી ચર્ચા લોભ કષાયની ચાલશે. તો લોભ એટલે શું? ઈચ્છા, તૃષ્ણા, વાસના, ચાહના, પ્રીતિ, રાગ, મેળવવાની ઈચ્છા, ગ્રીડીનેસ. સરળ ભાષામાં કહીએ તો ગ્રીડીનેસ, તૃષ્ણા, સમજાય છે? ચલો, તો એ લોભના અભાવમાં શું પ્રગટ થાય છે? લોભ એટલે ખરેખર લોભી જીવ, પહેલા તો શું કીધું કે સબ પાપો કા બાપ હૈ, સબ પાપો કા બાપ લોભ હૈ. તો બાપ થયો લોભ, પાપનો બાપ થયો લોભ, તો એ પાપનો દાદો થયો મિથ્યાત્વ, કારણ કે લોભનો બાપ છે મિથ્યાત્વ. તો પાપનો દાદો કોણ થયો? પાપના દાદા કોણ છે? મિથ્યાત્વ છે, કારણ કે મિથ્યાત્વના વશીભૂત થઈને લોભ, અને લોભના વશીભૂત થઈને પાપ. તો મિથ્યાત્વ કારણ અને લોભ કાર્ય, લોભ કારણ અને પાપ કાર્ય, એવી રીતના કારણ કાર્ય સંબંધ ઘટે થાય છે મિથ્યાત્વ, લોભ અને પાપ વચ્ચે. લોભ કષાય છે, કષાય કારણ છે, અને પાપ કાર્ય છે. કષાયને શું કીધું? કારણ કીધું, અને પાપ કાર્ય છે. ભાઈ આ કષાયનું કારણ કોણ છે? કષાયનું કારણ એનો બાપ છે, અને એનો બાપ છે મિથ્યાત્વ. સંકલ્પ લો આ ભવમાં મિથ્યાત્વનો અભાવ કરીને જશો. સંકલ્પ અંદરથી લો કે આ ભવમાં ગમે તેવી પ્રતિકૂળતા આવે, એમાં અમે આ કષાય ભાવ રૂપે ન પ્રણમતા, અમે સમતા ભાવ રૂપે પ્રણમશું. અમે ડરશું નહીં, અમે ગભરાશું નહીં, અમે મેદાન છોડીને ભાગી નહીં જઈએ, અમે ઉદયના વશીભૂત થઈ નહીં જઈએ, અમે અમારા જ્ઞાન સાધન દ્વારા ભેદ જ્ઞાનનો અભ્યાસ કરીને આ કષાયોને જીતીને, આ કષાય સ્વરૂપનું શરણ લઈને અમે ઇન્દ્રિય જીતેતા થશું. જીતેન્દ્રિય જીન, ઇન્દ્રિય જીતેતા એટલે જીતેન્દ્રિય જીન થશું. ઇન્દ્રિયો ઉપર અમે જીત મેળવશું, કષાયો ઉપર અમે જીત મેળવશું, લોભ ઉપર જીત મેળવશું. કેવી રીતના લોભને જીતી શકાય? ઈચ્છાઓ ન કરવી, ઈચ્છાઓ ન કરવી, એનાથી લોભ જીતાશે ને? કોઈ પણ પ્રકારની ઈચ્છા ન થવી જોઈએ. હવે હું તમને હમણાં ઈચ્છાનું લિસ્ટ આપીશ ને, મેં 25 પ્રકારની ઈચ્છા લખી છે. 25 પ્રકારની ઈચ્છા અજ્ઞાનીના અંદરમાં થતી હોય છે, 25 તો લખી છે. અરે તૃષ્ણા થી ખાઈ ખૂબ ભરી કીધું છે, ખૂબ ભરી, ખાઈ કીધું, ખાઈ, તૃષ્ણાને ખાઈની ઉપમા આપી, બોલો. એક પછી એક ઈચ્છા, એક પછી એક ઈચ્છા, એક પછી એક ઈચ્છા. લોભી જીવ સદા અસંતોષી હોય, લોભનું લક્ષણ, લોભનું લક્ષણ. હવે લોભ ઉપર ડિટેલ સ્ટડી કરો, એની સામે શૌચ ધર્મ ઉપર ડિટેલ સ્ટડી કરો, કમ્પેર કરો, એના વચ્ચેનો ડિફરન્સ સમજો અને એના અંદરમાં ભાવ વાસનમાં જઈને આખા વસ્તુ વ્યવસ્થાને સમજીને અંદરમાં પોતાના આત્માનો આશ્રય લેવો, એ જ ખરેખર ધર્મ પ્રગટ કરવાનો ઉપાય છે. શું કીધું? ચલો જલ્દી શું કીધું? લોભની આપણે શું વાત કરી? સૌથી પહેલા તો આપણે એના નામ જોયા, પછી આપણે કીધું લોભ પાપનો બાપ છે, પછી આપણે કીધું પાપનો બાપ લોભ છે, તો લોભનો બાપ મિથ્યાત્વ છે. તો એ રીતે આપણે આખી વાત કરીને મિથ્યાત્વ એ મૂળ જડ છે જેના કારણે આ બધા કશાય અને પાપ ભાવ થાય છે. ત્યાં જ્યાં સુધી મિથ્યાત્વનો ભાવ નહીં થાય, અને મિથ્યાત્વનો ભાવ માટેનો ઉપાય પણ તત્વજ્ઞાન અને તત્વ અભ્યાસ છે. કર્તવ્ય આપણું તો તત્વજ્ઞાન અને તત્વ અભ્યાસ રૂપે પ્રણંબવું છે. ચલો તો આ રીતે આપણે લોભને પાપનો બાપ કહીને લોભના કારણે બધા જ કશાય ઉત્પન્ન થાય છે અને પાપ ઉત્પન્ન થાય છે એની આપણે ચર્ચા કરી. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે શું ભણ્યા હમણાં, છેલ્લો પોઈન્ટ શું ભણ્યા? લોભ, લોભી જીવ સદા અસંતોષી. લોભી જીવ સદા અસંતોષ, અસંતોષનો ભાવ, અસંતોષનો ભાવ, કોઈ પણ વાતમાં એને સેટિસ્ફેક્શન ન થાય. હવે અસંતોષનો ભાવ કેમ છે, લોભનો ભાવ કેમ છે, એનું એકમાત્ર કારણ સાંભળી લો. ક્રીમ ક્રીમ સેન્ટેન્સ ઓફ ધ હોલ લેક્ચર. અસંતોષનો ભાવ કેમ છે? કારણ કે સંતોષ સ્વરૂપ, સાંભળજો ધ્યાનથી બધા, રિલેટ કરજો, વિશ્વાસ લાવજો આ વાતનો, સ્વીકાર કરજો આ વાતનો, હા પાડજો, હા પાડશો તો હાલત બદલાશ. સંતોષ સ્વરૂપ, પરિપૂર્ણ સ્વરૂપ, સુખ શાંતિ આનંદી લભાલભ જે તારું સ્વરૂપ અંદરમાં છે, એ સ્વરૂપ, એ સ્વરૂપ, એ આત્મ સ્વરૂપમાં પરિણતિ સંતુષ્ટ નથી થતી, સંતોષ નથી માનતી, એટલે માટે એને વિષય કશાય અને સામગ્રી આદિની ઈચ્છા લાલસા લોભ સતાવે છે. આ મૂળ કારણ છે, આ જીનાગમનું રહસ્ય છે. લોભ કશાયનો અભાવ, અસંતોષનો અભાવ, તું તારા આત્માને જોશે તો થશે. આત્માને પરિપૂર્ણ જો, તારામાં સંપૂર્ણ પરિપૂર્ણ બધું જ લબાલબ ભરેલું છે. તને જે જોયે, સુખ શાંતિ આનંદ કેવળ જ્ઞાન સર્વજ્ઞતા અનંત શક્તિ અનંત સામ્રાજ્યથી સંપન્ન એવો તું આત્મતત્વ છે, તું પોતામાં તૃપ્ત નથી થતો. અતૃપ્તિ, અતૃપ્તિ, અતૃપ્તિ. ઘણી વાર આપણે કહીએ ને પેટ તો ભરાઈ ગયું પણ મન ન ભરાયું. બોલો શું કે છે? આ મનની અતૃપ્તિ, 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 અતૃપ્તિ. કઈ કેવું તું ને કહી ના શક્યા, અતૃપ્તિ, અસંતોષ. સમજાય છે? કઈ કઈ કોઈ એકો એક વાતમાં જીવ અસંતોષ, અસંતોષ, અસંતોષ રૂપે પ્રણમે છે અને એટલે એને લોભ થયા કરે છે. કારણ કે પોતાના આત્મા, એક જ ઉપાય છે, પોતાના આત્માને જોવાથી લોભનો અભાવ થશે. એક વસ્તુ સમજો, પોઈન્ટ આ પકડાયો, પોઈન્ટ લોભ અને સુચી, સુચી આહા, શૌચ, શૌચ સ્વરૂપ, પવિત્ર, પવિત્ર આત્મા. આત્મા કેવો છે બોલો? આ અપવિત્ર કશાયની વચ્ચે પણ, અપવિત્ર કશાય ભાવોની વચ્ચે પણ આત્મા કેવો છે? પવિત્રતાની મૂર્તિ છે. પવિત્ર, પવિત્રતા ધારણ કરીને બેઠો, પવિત્ર છે, શુદ્ધ છે, સુચિમય પદાર્થ છે, સંપૂર્ણ અનંત સુખ શાંતિ આનંદથી ભરેલો છે. જેવી રીતના એક કરોડનો હીરો, એક કરોડનો જે હીરો છે એ હીરો કિચડમાં પડી જાય, હીરો, એક કરોડનો હીરો કિચડમાં પડી જાય તો તમે એ હીરો લો કે ના લો? બોલો કેમ લો? જલ્દી કેમ લો? કિચડમાં પડેલા હીરાને તમે નિશંકતાથી કેમ લઈ લો છો? કેમ? સાંભળજો ધ્યાનથી, કારણ કે હીરો પવિત્ર છે. અરે એ કિચડ અને કાદવ અપવિત્ર છે. પકડજો પોઈન્ટ, કિચડ અને કાદવ અપવિત્ર છે. આખું આ ટાઈપનું એટીટ્યુડ થઈ જશે ને, જે જીનવાણીમાં કીધું છે એવી આપણી સોચ થઈ જશે, આપણી શ્રદ્ધા થઈ જશે, તો આપણને ખરેખર કોઈ પણ ઉદય પ્રસંગમાં કોઈ પરદ્રવ્ય આપણને દુઃખી કરી શકવામાં સમર્થ નહીં થાય. અને ખરેખર નથી કોઈ સમર્થ. તો કિચડમાં પડેલો આપણે હીરો છે તો એ હીરાને આપણે લઈ લઈએ છીએ કે નથી લઈ લેતા? કેમ? કારણ કે મલિનતા તો, મેલ તો, એ કાદવ છે, એ મલિન છે. હીરો પવિત્ર છે. હીરો કેવો છે? પવિત્ર છે. પોઈન્ટ સમજાય છે? જે રીતના કપડાં ધોઈએ છે તો કપડાં ધોઈએ છે એમ કહીએ, પરંતુ કપડાં ધોઈએ છે કે મેલ ધોઈએ છે? મેલ કાઢીએ છીએ કે કપડાંને ફાડીએ છીએ? અરે કપડું તો કપડું છે પરંતુ ધોવાય છે મેલ. પકડજો, ધોવાય છે મેલ. જે રીતના આપણે કહીએ કે ચોખા વીણીએ છે, ઘઉં વીણીએ છે, ઘઉં વીણો છો કે ઘઉંમાંથી કાકરા વીણો છો? ઘઉંમાંથી શું વીણો છો? કાકરા વીણો છો. કપડા ઉપરથી મેલ કાઢો છો, શરીર ઉપરથી મેલ કાઢો છો. એવી રીતના શરીર તો શરીર છે, ઘઉં તો ઘઉં છે, કપડું તો કપડું છે, હીરો તો હીરો છે, અરે અશુચિ અને મલિન તો મેલ છે, કાદવ છે, ગંદકી છે, એને કાઢીએ છે, એને ધોઈએ છે. તો એવી રીતના જ અહીંયા કે છે કે આત્મા તો સુચિમય પદાર્થ છે, પવિત્રતાની મૂર્તિ છે. આત્મા ક્યારે મલિન નથી થયો, આત્મામાં ક્યારે રાગનો, કશાયનો, લોભનો પ્રવેશ નથી થયો. અગર આત્મામાં વિભાવનો પ્રવેશ થઈ જાય તો આત્મા મલિન થઈ જાય, આત્મા મલિન થઈ જાય. અને 10 લિટર ખીરમાં તમે 1 ટીપું ઝેરનું નાખો તો આખી ખીર ઝેરીલી થઈ જાય. પાણી ગાળીને પાણી તૈયાર હોય અને એમાં 1 ટીપું અણગણ પાણીનું પડી જાય તો આખું પાણી મલિન થઈ જાય, અશુદ્ધ થઈ જાય. એવી રીતના આત્મ તત્વ, મૂળ સ્વભાવ, મૂળ વસ્તુ, મૂળ પદાર્થ, મૂળ દ્રવ્ય ક્યારે મલિન નથી થતું. એ તો પવિત્ર પવિત્ર સૂચિ 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 ધર્મનો ધારક છે. અને એવા સૂચિ ધર્મનો ધારક પવિત્ર આત્માના આશ્રયથી, પવિત્ર આત્માના આશ્રયથી પ્રગટ થવા વાળી નિર્મલ પ્રણતિનું નામ, પવિત્ર પ્રણતિનું નામ, એ પવિત્ર આત્માનો આશ્રય લેખી વાર છે. એ પ્રણતિ પણ પવિત્ર થઈ જાય છે, એ પ્રણતિ પવિત્ર થઈ જાય છે. અનંતાનુબંધી લોભનો અભાવ થઈ જાય છે. એવા જીવને સંયોગોનો લોભ અને સંયોગોની વાંછા તો નથી રહેતી. ખરેખર કહું છું, એવા જીવને કેવળ જ્ઞાનની પર્યાયની વાંછા પણ નથી. જે પવિત્ર આત્માને જોવે છે એને કેવળ જ્ઞાનની પર્યાયની, સમ્યક દર્શનની પર્યાયની વાંછા નથી. કારણ કે પોતાને પરિપૂર્ણ જોઈ ચૂક્યો છે. એને કેવળ જ્ઞાન અને સમ્યક દર્શનથી પર્યાયથી પોતાને પૂરો નથી કરવો. પોતાને પૂરો જોવા વાળા જીવને સમ્યક દર્શન થશે. જલ્દી જલ્દી બોલો, પોતાને પૂરો જોવા વાળો જીવ, પરિપૂર્ણ જોવા વાળો જીવ, પોતાને નિર્મળ જોવા વાળા જીવને, પોતામાં સંતુષ્ટ થવા વાળા જીવને, પોતામાં તૃપ્ત થવા વાળા જીવને, પોતામાં શાંત થવા વાળા જીવને, પોતામાં લીન થવા વાળા જીવને, પોતાનો આશ્રય લેવા વાળી પ્રણતિને, પોતાનું જ્ઞાન કરવા વાળી પ્રણતિને, પોતાનું અહમ કરવા વાળી પ્રણતિને, પોતાનો વિશ્વાસ કરવા વાળી પ્રણતિને, પોતામાં રમણતા કરવા વાળી પ્રણતિને ખરેખર વિતરાગ ભાવ અને આનંદ ભાવની પ્રાપ્તિ થાય છે. આ લીન નથી થતી, પોતાનો આશ્રય લેતી નથી, એટલે તૃપ્તિ, અતૃપ્ત 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 અસંતોષનો ભાવ બન્યા કરે છે. અને એના કારણે લોભ કશાય, આ જોવે છે, આ જોવે છે, આ જોવે છે, આ જોવે છે. હવે એ લોભ કશાયને સમજાવવા માટે, ઈચ્છાઓને સમજાવવા માટે આચાર્ય દેવ અહીંયા કહે છે, અકલંક સ્વામી કહે છે, 4 પ્રકારની ઈચ્છા અને 4 પ્રકારના લોભની ચર્ચા અકલંક સ્વામી કરે છે. સૌથી પહેલો લોભ, લોભ. હવે લોભના પ્રકાર બતાવું છું તમને. તો સૌથી પહેલો લોભ છે, શું કીધું? જીવનનો લોભ. હવે સાંભળજો, હવે આખું લિસ્ટ તમે બનાવી શકો અકલંક સ્વામીના 4, પછી ટોટલમાંજીની 4 વાત, એના પછી સામાન્ય લોભના પ્રકાર, એ રીતે લોભ કેટલા પ્રકારના છે, ઈચ્છાઓ કેટલા પ્રકારની થાય છે. અને આનું એક કારણ માત્ર છે, આત્માનો આશ્રય નથી લેતો. જ્ઞાની ધર્માત્માને અનંતાનુબંધી લોભ નથી, વ્રતિ શ્રાવકને અપ્રત્યાખ્યાનાવરણ લોભ નથી, મુનિરાજને પ્રત્યાખ્યાનાવરણ લોભ નથી. અને આગળ જતા પોતાના આત્મામાં એવા લીન થઈ જાય છે, તૃપ્ત થઈ જાય છે, સંતુષ્ટ થઈ જાય છે, અભેદ થઈ જાય છે, એકાગ્ર થઈ જાય છે, તલ્લીન થઈ જાય છે, ધ્યાનમાં મગ્ન થઈ જાય છે, કે પછી સ્વંજલન લોભનો પણ અભાવ થાય છે. લોભ બહુ ખતરનાક કશાય છે, એને પાપનો કશાયનો બાપ કીધો. કારણ કે લોભ કશાયનો અભાવ 10મા ગુણસ્થાનના અંતિમ સમયે થાય છે, બીજી બધી કશાય પહેલા નીકળી જાય છે. લોભનો અભાવ 10માના અંતમાં થશે. બોલો, વિચાર કરો, લોભનો અભાવ 10માના અંતમાં થાય છે. તો લોભનો અભાવ થઈ જાય તો બીજી બધી કશાયનો તો અભાવ થઈ જ જાય છે. એટલે સમસ્ત કશાયોના અભાવમાં ઉત્પન્ન થતી પવિત્રતાનું નામ ઉત્તમ શૌચ ધર્મ. ઉત્તમ શૌચ ધર્મને તમે ધર્મનો રાજા કહી શકો. કેમ? કારણ કે ઉત્તમ શૌચ ધર્મના પ્રગટ થવામાં, પૂર્ણતામાં, વૃદ્ધિમાં કશાયો ધોવાઈ જાય છે. કષાયોનો અભાવ થાય છે, લોભ કષાયનો અંત દસમાના અંતિમ સમયે થાય છે, દસમા ગુણસ્થાનના અંતિમ સમયે થાય છે, ત્યાં સુધી લોભ કષાય છે. હવે તમને વિચાર આવતો છે, મુનિરાજને લોભ કષાય, મુનિરાજને નિર્વિકલ્પ અવસ્થામાં લોભનો ભાવ કયો ભાવ, કેવો ભાવ હશે? એ કેવળ જ્ઞાન ગમ્ય છે, સૂક્ષ્મ લોભ છે, પરંતુ એ લોભ કષાયની વિદ્યમાનતા દસમાના અંત સમય સુધી છે, એટલે એને કષાયોનો અને પાપનો બાપ કીધો છે. અને સ્થૂળતાથી વાત કરીએ અજ્ઞાનીના જીવનમાં, તો લોભના કારણે બધા પાપ થાય છે. લોભના કારણે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, લોભ લોભ લોભના કારણે જીવ નિરંતર દુઃખી છે. તો સૌથી પહેલા જીવનનો લોભ. અકલંક સ્વામી ચાર પ્રકારની વાત કરે છે લોભમાં. એક એક વિષય એટલો વિસ્તાર વાળો છે કે એક એક કલાક ઓછા પડે છે. જીવનનો લોભ, સૌથી પહેલા જીવનનો લોભ. જીવવું, અજીન જીવવું છે, જીવવું છે. કેટલી પણ ઉંમર થઈ ગઈ હોય, જીવવું છે. જીવાની તમન્ના, જીવવું છે, જીવવું છે, જીવવું છે. એટલે જીવવું છે, એટલે જીવવું છે, એટલે પોતાના જીવત્વ શક્તિથી જીવતો હોય તો વાત જ શું છે. જીવવું છે એટલે આ સંયોગોની વચ્ચે જીવવું છે. આ સંયોગોને છોડીને નથી જવું, પરિવારને છોડીને નથી જવું, પરિવારજનને છોડીને નથી જવું. ઈષ્ટનો વિયોગનો ડર લાગે છે એટલે જીવવું છે. હજી કંઈક કરો, ઉપાય કરો, દવા કરો, ડોક્ટર કરો, આ કરો, ઈલાજ કરો, આ કરો, તે કરો. જીવવું છે, જીવવું છે. જીવવાની, જીવવાનો લોભ. અજ્ઞાનતામાં કેવા લોભના ભાવ થાય છે, અજ્ઞાનતામાં કેવા કષાયના ભાવ થાય છે, અજ્ઞાનતામાં કેવો દુઃખી થાય છે. એક વાર જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય લઈ લે ને, કારણ કે એક સમજો, નરક ગતિના જીવો જે છે ને, નરક ગતિના જીવો એ મુખ્યતઃ મારકાટમાં જીવનને બરબાદ કરે છે. દેવગતિના જીવો છે એ ભોગ ભોગાવવામાં, ભોગ ભોગાવવામાં, ભોગ ભોગાવવામાં આખું જીવન વ્યતીત કરી નાખે છે. તિર્યંજ ગતિના જીવોમાં તો, અધિકતર અસંગની સુધીના જીવોમાં તો વિવેક શક્તિ નથી. એક મનુષ્ય ગતિના જીવમાં, મનુષ્ય ગતિના જીવોમાં એક વિવેક શક્તિ, એક અંદરથી આત્માને સમજવાની સામર્થ્ય, વેદ વિજ્ઞાન કરવાની અધિકતા મનુષ્ય ગતિના જીવોમાં છે. કારણ કે મનુષ્ય ગતિના જીવો ખરેખર કહીએ તો એક, અને જ્યાં આપણે બેઠા છે, જે વાત લઈને આપણે બેઠા છે, જે ગ્રંથો લઈને આપણે બેઠા છે, એની તો શું વાત કરીએ પુણ્યના ઉદયની, કે એમાં આપણને વેદ વિજ્ઞાનની કળા શીખવા મળે છે. અને ખરેખર એટલે આપણે આપણું કામ કરીને ખરેખર જવું જોઈએ. તો સૌથી પહેલા જીવનનો લોભ, જીવનનો લોભ. કેટલો પણ બીમાર હોય, કેટલો પણ શરીર અશક્ત થઈ ગયું હોય, રોગોએ શરીરને ઘેરી લીધું હોય, પરંતુ જીવવાનો લોભ રહે છે. એના પછી આરોગ્ય, બીમારી ના આવે, બીમારી ના આવે એનો લોભ. કોઈ સમજાય છે? એવી ઈચ્છા, ઈચ્છા, બીમારી, શરીરમાં કોઈ બીમારી ના આવે એવી ઈચ્છા, એવો લોભ, એવો લોભ. બીમારી ના આવે એવો લોભ. અકલંક સ્વામીએ આ ચાર વાત કહી છે, જે આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ ગુરુદેવશ્રીએ ઉત્તમ શૌચ ધર્મનું સ્વરૂપ સમજાવતા ચાર વાતને લીધી હતી. તમે સાંભળી હોય તો તમને ખ્યાલમાં આવી હશે, બરાબર છે? આરોગ્યનો લોભ, પછી ત્રીજો લોભ ઉપભોગ, ભોગ ઉપભોગનો લોભ. લોભ, લોભ, ઈચ્છા, ઈચ્છા. કઈ વસ્તુ ખાધી હોય તો પાછી ખાવાનો ભાવ થાય, કઈક વસ્તુ જોઈ હોય તો પાછી જોવાનો ભાવ હોય, ક્યાંય ગયા હોય ને કઈક ગમ્યું હોય, મજા આવી હોય, વેકેશન સારું ગયું હોય તો પાછા જવાનો ભાવ થાય, એ ઈચ્છા. સમજાય છે? શેની ઈચ્છા? તો કે ઉપભોગની ઈચ્છા, ઉપભોગની ઈચ્છા. તો એ ઉપભોગનો લોભ, એની ઈચ્છા, એ પણ જીવને સતાવે છે. લોભી જીવ સદા અસંતોષી. પોઈન્ટ પકડજો. અને લાસ્ટ કીધું અકલંક સ્વામીએ, પાંચ ઇન્દ્રિયના વિષયને ભોગવવાનો લોભ. પાંચ ઇન્દ્રિયના વિષયને ભોગવવાનો લોભ. તો આ પ્રમાણે એકો એક ઇન્દ્રિયના વિષયને ભોગવ, એકો એક ઇન્દ્રિયના વિષય, પાંચે ઇન્દ્રિયોના વિષય એને એકી સાથે જોઈએ છે. હવે સમજી લેજો, હું બહુ નથી આમાં વિસ્તાર કરતી, કારણ કે મૂળ જે વાત છે એ પકડજો. પાંચે ઇન્દ્રિયના વિષય ભોગ એને એક સાથે જોવે છે, અનુકૂળતા એક સાથે જોવે છે. આંખની અનુકૂળતા, કાનની અનુકૂળતા, ભોજનની અનુકૂળતા, સ્પર્શ ઇન્દ્રિયની અનુકૂળતા. એસી જોઈએ છે, જમતી વખતે સારું ભોજન જોઈએ છે, કંઈક સારું મ્યુઝિક વાગતું હોય, કંઈક સારું ટેબલ ડેકોરેટ કર્યું હોય. કર્ણ ઇન્દ્રિયનો વિષય, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય, કર્ણ ઇન્દ્રિયનો વિષય, ઘ્રાણ ઇન્દ્રિયનો વિષય, સુગંધિત હવા કંઈક ચાલતી હોય, તો એકો એક વિષયમાં એ લીન છે. હવે આવા વિષયોમાં ચક્ષુર જીવ એને વિષયથી રહિત અને કષાયથી રહિત એવો અકષાયી સ્વભાવ કેવી રીતના લક્ષમાં આવશે? પોઈન્ટ સમજાય છે. તો આ રીતે આપણે ચાર લોભની ચર્ચા આપણે અકલંગ સ્વામીના ગ્રંથોના આધારે કરી. હવે આપણે ટોટલ મજી સાહેબની વાત કરીએ તો બધાના વિષય ખબર છે અને આ બહુ જ સરસ વિષય છે, વન ઓફ માય ફેવરેટ વિષય. એ ચાર પ્રકારની ઈચ્છાની ચર્ચા ટોટલ મજી સાહેબે કરી છે, લોભની ચર્ચા ટોટલ મજી સાહેબે કરી છે. શું કરી છે તો કે વિષયનો લોભ, અગેન આ ઇન્દ્રિયના વિષયને ભોગવવાનો લોભ, અને એના પછી કશાયનો લોભ, ક્રોધ કરવાનો લોભ, માનનો લોભ, માયાનો લોભ. કોઈ સમજાય છે, કોઈ કોઈ વસ્તુ સારી બની હોય ને તો એ બનતી રહે. રોટલી સારી બની એકમાં ઘટિત કરું છું અને તમને બતાવું છું, રોટલી સારી બની તો એ રોટલી બનતી રહે, સારી બનતી રહે એવો લોભ, વસ્તુઓ સારી બનતી રહે એવો લોભ, પૈસા કમાવતો રહું એવો લોભ. પોઈન્ટ સમજાય છે. બાળક એક એક્ઝામમાં પાસ થયો, બીજો એવો લોભ કે બીજામાં પણ પાસ થાય, બીજી એક્ઝામ પણ પાસ કરે, બીજી એક્ઝામમાં પણ ફર્સ્ટ આવે, પછીની એક્ઝામમાં પણ ફર્સ્ટ આવે, એવરી યર ફર્સ્ટ આવે. પેરેન્ટ્સ તો લોભની ચરમ સીમા પર પહોંચી જાય છે અને બાળકોને પણ એ રીતે કશાયગ્રસ્ત કરી નાખે છે. બહુ સરસ કરજે, બહુ સરસ લોભ, શેનો લોભ, ફર્સ્ટ આવે, સારું ભણે, લોભ 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 લોભ, લોભમાં મરી જાય છે. પોઈન્ટ સમજાય છે. તો રોટલી સારી બની તો બનતી રહે, કદાચ બગડી ગઈ તો ક્રોધ, સારી બની તો માન, અને જરાક ન સારી બની તો માયાચારી. જરાક લોટ બરાબર નતો, ફોન આવી ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, સમજાય છે, માયાચારીનો ભાવ ચાલુ થઈ જાય. માયાચારીનો ભાવ, ના ના આમ તો બહુ સરસ જ બને છે, તમે જરાક ડિસ્ટર્બ કર્યું, જરા આમ થઈ ગયું, આમ થયું. એટલે ઇન શોર્ટ, આ જીવ હર સમય કોઈ ને કોઈ કશાય રૂપે પ્રણમે છે. એનું મૂળ કારણ છે ઈચ્છા, તૃષ્ણા, વાસના, વાંછા. સમજાય છે. અતૃપ્તિનો ભાવ, કારણ કે પોતાના સ્વરૂપમાં એક સમય માટે પણ તૃપ્ત નથી થયો, વિષયોમાં સુખ છે નહીં, સ્વરૂપમાં સુખ ભરેલું છે, જ્યાં ભરેલું છે ત્યાં જોતો નથી, અને જ્યાં છે નહીં ત્યાંથી મેળવવાની કોશિશ કરે છે, મળતું નથી. એટલે બીજા વિષય ઉપર, પછીના વિષય ઉપર ટોટલમાંજી સાહેબની ભાષામાં કહીએ તો ઝપાટા મારે છે. સુખી થવા માટે વિષયો ઉપર ઝપાટા મારવું એ ખરેખર તીવ્ર ઈચ્છાથી દુઃખી થયેલો જીવ છે, તીવ્ર ઈચ્છાથી દુઃખી થયેલો જીવ છે. ક્યાંય એને શાંતિ નહીં મળે, ક્યાંય શાંતિથી બેસી નહીં શકે. અરે તત્વનો વિચાર કરવા માટે તારા ઉપયોગની એકાગ્રતા જોશે. ભેદ વિજ્ઞાનના અભ્યાસ માટે તને છ દ્રવ્યની સ્વતંત્રતાનું જ્ઞાન જોશે. પોઈન્ટ સમજાય છે. તો આ રીતે વિષયની ઈચ્છા, પછી કશાયની ઈચ્છા, પુણ્યનો ઉદય બન્યો રહે, લોભ પુણ્યનો ઉદય બન્યો રહે એમાં કોઈ ફેરફાર ન થાય, પરિવારજન આમ જ બન્યા રહે, મિત્ર આમ જ બન્યા રહે, સાધર્મીઓ આમ બન્યા રહે, ધંધો બન્યો રહે, પૈસા બન્યા રહે, ઘર આમ જ બન્યું રહે. વૃદ્ધિ થાય તો કાંઈ નહીં, પણ આમાં ઘટાડો ન થવો જોઈએ, કંઈ ફેરફાર ન થવો જોઈએ. પોતાની ઈચ્છા અનુસાર થાય તો વાંધો નથી, અને પોતાની ઈચ્છાથી વિરુદ્ધ કાંઈ થાય તો કશાય 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 કશાય, મિત્યાત્વ મિત્યાત્વ મિત્યાત્વના ભાવને પોષે છે. તમને ક્લિયર, આપણને બધાને થવું જોઈએ કે ધર્મ શું છે, આપણને બધાને ક્લિયર થવું જોઈએ કે ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરવો કેવી રીતના, કોના વચ્ચે ભેદ વિજ્ઞાન કરવું. વી હેવ ટુ રિયલાઇઝ ધ રિયાલિટી ઓફ લાઈફ, ધ ફેક્ટ્સ ઓફ લાઈફ, ધ બેઝિક સિદ્ધાંત ઓફ જૈનિઝમ, ધ બેઝિક સિદ્ધાંત ઓફ વસ્તુ વ્યવસ્થા. એ વસ્તુ વ્યવસ્થાના બેઝિક સિદ્ધાંતના જ્ઞાન વગર જીવ ભેદ વિજ્ઞાન કોના આધારે કરશે. એને બેઝિક સિદ્ધાંતનું જ્ઞાન હોવું જોઈએ કે છ દ્રવ્ય સ્વતંત્ર છે. આજે માન્યતામાં ગમે તે ચાલતું હોય પણ છ દ્રવ્ય સ્વતંત્ર છે, જીવ પુદ્ગલ સ્વતંત્ર છે, પરિવારજન સ્વતંત્ર છે, ઉદયાધીન છે, મારા અધીન નથી. સૌથી મૂળમાં ભૂલ તો કાઢો, પરદ્રવ્યમાંથી સુખ બુદ્ધિનો ત્યાગ થવો જોઈએ. કેટલી માન્યતા ઊંધી પડી છે. સુખ બુદ્ધિ પરમાં માનીએ છીએ, વિષયમાં માનીએ છીએ, ઈચ્છાઓમાં માનીએ છીએ, ઈચ્છાઓની પૂર્તિમાં માનીએ છીએ. પકડાય છે એક એક પોઈન્ટ, સમજાય છે. તો આ રીતે શું વાત કરી આપણે, પુણ્યનો ઉદય બન્યો રહે એનો લોભ એવી ઈચ્છા, અને પાપનો ઉદય ન આવે એવી ઈચ્છા, વિષયની ઈચ્છા, કશાયની ઈચ્છા, પુણ્યનો ઉદય બન્યો રહે એની ઈચ્છા, પાપનો ઉદય ના આવે, હાય હાય મને આવો રોગ ના આવે, કોઈની પીડા જોઈ મને આવો રોગ ના આવે. ચલો આ રીતે ઘણી બધી વાતો હવે આમાં છે પણ હું સ્કીપ કરું છું. હવે આગળ જો ઘણી બધી વાત કરી છે, જીવને ઈચ્છા કેટલું દુઃખ આપે છે તમને ખબર પડે છે? કોઈ એક્ઝામ્પલ છે, બહુ સ્થૂળ એક્ઝામ્પલથી વાત સમજાવું છું, કે આપણે બુફે સિસ્ટમમાં કોઈક લગ્ન આદિમાં જમવા જાય, એક્ઝામ્પલ છે. હવે એટલી બધી વસ્તુઓ હોય, હવે વિચાર કરો એ લોભી જીવ ત્યાં કેટલો દુઃખી થશે. એટલી ઈચ્છાઓ, આ ખાઈ લઉં, આ ખાઈ લઉં, પહેલા તો જઈને જોશે શું શું છે, કઈ કઈ આઈટમ છે, મીઠાઈમાં શું છે, આમાં શું છે, તેમાં શું છે, અને એ ભગવાન એમાં પડા પડી, એમાં અમુક આઈટમ તો ખાધી જ નહીં, ઘરે આવીને એમ થાય અરે આ તો ખાધું જ નહીં, અરે આ તો રહી જ ગયું, અરે આ તો હતું ત્યાં, અરે આ તો ત્યાં હતું, આ તો દેખાયું જ નહીં. એ જીવ એક વિષયોના વચ્ચે અને એની પૂર્તિ માટે કેટલો દુઃખી થાય છે. સુખ મળ્યું, ગમે તેટલું ખાઈને આવ્યો, ગમે તેટલું જોઈને આવ્યો, ગમે તેટલું પહેરીને આવ્યો હોય, લાખો રૂપિયાની સાડીઓ પહેરી હોય, દાગીના પહેર્યા, આભૂષણો પહેર્યા હોય, લાખો રૂપિયાની ગાડીઓમાં ફરતો હોય, સુખ છે ક્યાંય કહો? અગર છે તો એ વિષયને છોડો છો કેમ? એ વિષયને છોડીને બીજા વિષય ઉપર જવા કેમ માંગો છો? આભૂષણો પહેર્યા છે તો પહેરી રાખો આખું જીવન, કપડાં પહેર્યા છે તો પહેરી રાખો, અગર એમાં સુખ છે તો મારો પ્રશ્ન છે કે એમાં સુખ છે તો એ વિષયનું લક્ષ્ય કેમ છૂટે છે, એ વિષયનો આશ્રય કેમ છૂટે છે? આના ઉપરથી નિર્ણય તો કરો, નિર્ણય તો કરો કે સુખરૂપી, સુખ સ્વરૂપી ભગવાન આત્મા એક એવો ચૈતન્ય પદાર્થ, એકમાત્ર એવું તત્વ છે જેનો આશ્રય લેવાથી સાધી અનંત કાળ સુધી જીવ સંતુષ્ટ થઈ જાય, સાધી અનંત કાળ સુધી સંતુષ્ટ થઈ જાય, અતૃપ્તિનો ભાવ મટી જાય છે, તૃપ્ત 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 થઈ જાય છે. એવું સુખ, એવી શાંતિ, એવી વિતરાગતા, એવો અનુભવ, એવી નિશંકતા, એવી નિડરતા કે પછી વિષયો તરફ, કશાયો તરફ લક્ષ પણ જાય તો પણ એને પોતાનું સ્વરૂપ નથી માનતો, કારણ કે સંતુષ્ટ પોતાના આત્મામાં થઈને આવ્યો, જોઈને આવ્યો છે, અતિન્દ્રિય આનંદ અનુભવીને આવ્યો છે, વેદન કરીને આવ્યો છે આનંદનું, કે જે આનંદ અપૂર્વ અપૂર્વ છે. પૂર્વમાં ક્યારે પણ કોઈ પણ વિષય કશાયના અવલંબનથી આવો આનંદ પ્રાપ્ત થયો નથી, થતો નથી, થવાનો નથી, કારણ કે જ્યાં આનંદ હોય, કુવામાં હોય તો વાળામાં આવે, જ્યાં સુખ છે ત્યાં તારે નજર નાખવી જ પડશે, દ્રષ્ટિ તારે ત્યાં લગાડવી જ પડશે, ઉપયોગને ત્યાં સ્થિર કરવો જ પડશે, એનું કનેક્શન તારે કરવું જ પડશે, એની સાથે પ્રીતિ કરવી જ પડશે, કારણ કે સુખી થવાનો એકમાત્ર ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આવે છે વાત વિશ્વાસમાં વાત બેસવી જોઈએ, શ્રદ્ધાંત તો સાચું, વિકલ્પાત્મક સંસ્કાર તો સાચા લઈને જઈએ, આત્માને તત્વ જ્ઞાનથી એટલા બધા ઊંચા સંસ્કારથી સંસ્કારિત કરીને જઈએ. એવો આત્મા મારો, શુદ્ધાત્મા મારો, એવી મારી પ્રણતિ દુઃખી થાય, શુદ્ધાત્મા આટલો સુખ શાંતિ આનંદથી ભરેલો, ચક્રવર્તીનો પુત્ર અને ભિખારીની જેમ ભીખ માંગતો હોય કેવું લાગશે? કો પિતા ચક્રવર્તી છે અને પુત્ર ભીખ માંગે છે, આ ચક્રવર્તીનો પુત્ર, એવી રીતના આત્માની પર્યાય, આત્માની દશા. ગુરુદેવજી કહે વધારે સહયોગ માંગે મોટો ભિખારી, વધારે સહયોગની લાલસા, આમ જોઈએ, હજી નામ જોઈએ, હજી નામ જોઈએ, હજી નામ જોઈએ, બહુ આરામ, બહુ પરિગ્રહ નરક ગતિનું કારણ છે, લખી લેજો આજે, બહુ આરામ, બહુ પરિગ્રહ, લોભ લોભ, ઈચ્છા વાંછા, દેખા દેખી, માન કશાય, લોભ કશાય, ક્રોધ કશાય, આનું વધી ગયું, મારું ઓછું થઈ ગયું. અરે લોભ કશાયમાં ગ્રસિત જીવ રૂપિયા પૈસાને પાણીની જેમ વહાવી દેશે, કેમ? નામની માટે, નામનો લોભ, અમારું નામ, અમારું આ ફંક્શન યાદ રહેવું જોઈએ, પોઈન્ટ છે, અમારો આ પ્રસંગ યાદ રહેવો જોઈએ, કંઈક અલગ, કંઈક અલગ, કંઈક યાદ રહેવું જોઈએ. વિષય કશાયના પ્રસંગોમાં પોતે જોડાય છે, લોકોને જોડે છે, વિષય કશાયની પુષ્ટિ કરે છે, કરાવે છે, અનુમોદના કરે છે, કૃતકારિત અનુમોદનામાં પડેલો જીવ ક્યારે સુખી નહીં થાય. નામ, નામનો લોભ મરી જાય છે જી, ખાલી ખાલી રૂપિયાનો લોભ એ લોભ નથી. અરે રૂપિયાનો લોભ તો ખરેખર એને તમે લોભ કેવી રીતના કહી શકો? લોભ કશાયની અધિકતા દેવગતિમાં છે, લોભ કશાયથી ગ્રસિત ચારે ગતિના જીવો છે. બોલો, રૂપિયાનો વ્યવહાર દેવગતિમાં છે? પૈસાનો વ્યવહાર દેવગતિમાં છે? ક્યાં છે? નરગતિમાં ક્યાં છે? તિર્યંજ ગતિમાં ક્યાં છે? પણ લોભ કશાય તો છે જ. એવી ઈચ્છાને તૃષ્ણાથી તો ચારે ગતિના જીવો દુઃખી છે. સૌથી અધિકતા લોભ કશાયની દેવગતિમાં બતાવી છે. કે લોભ કશાયમાં મરીને એ દેવગતિનો જીવ એકેન્દ્રિય ભાવમાં જાય છે. લોભી જીવ એકેન્દ્રિય ભાવમાં જાય છે, એકેન્દ્રિય ગતિમાં જાય છે. બોલો, વિચાર કરો શું દશા છે. હજારો વર્ષોનું આયુ, સાગરો પવનનું આયુ એ લોભ કશાયની અધિકતામાં વેડફી નાખે છે. વિચાર કરો, પોઈન્ટ એક એક પોઈન્ટ પકડજો. એમ થઈ જાય કે શું કહી દઉં ને શું ન કહી દઉં એક કલાકમાં. મૂળ વાત પકડજો, મૂળ વાત પકડજો. ઈચ્છાઓને ઓછી કરવાથી લોભનો અભાવ નહીં થાય. અંદરમાં પોતાના આત્માને સંતુષ્ટ, આત્મામાં સંતુષ્ટ થવાથી, આત્માને જોવાથી લોભનો અભાવ થશે, સંતુષ્ટિની પ્રાપ્તિ થશે, પવિત્રતાની પ્રાપ્તિ થશે. પવિત્ર આત્માના આશ્રયથી પ્રણતિ પણ પવિત્ર થશે. એના વગર કોઈ ઉપાય નથી. બહારમાં વિષય કશાયને ઓછા કરી નાખો ને એમ થઈ જાય કે અમે તો હવે લોભથી રહીત થઈ ગયા, અમારો તો લોભ ઘટી ગયો. તારા આત્માનો આશ્રય લીધો હશે તો સાચા લોભનો અભાવ થયો હશે, અનંતાનુબંધીના લોભનો અભાવ થયો છે. અરે તને વિષય કશાય તો છોડ, તને અહીંયા આવીને પોઈન્ટ પકડજો. અન્યથા નહીં લેતા, અન્યથા ગ્રહણ નહીં કરતા, સ્વચ્છંદ ગ્રહણ નહીં કરતા, ઉલટું નહીં પકડતા. ગુરુદેવ શ્રી કહે છે કે અહીંયા આવીને, આ ધર્મના માર્ગમાં આવીને પણ લોભ નથી છૂટતો. હવે આ વાંચી લો. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં થોડા દિવસ પહેલા મેં સાંભળ્યું હતું કે ગુરુદેવ શ્રી કહે છે કે પંડિતોનો પરિગ્રહ શાસ્ત્ર છે. આ ઉપયોગ ફેલાય છે આ શાસ્ત્રોમાં. પોઈન્ટ પકડાય છે? જે ઉપયોગ સીમિત થવો જોઈએ. એક લાઈન વાંચીને પોતાનું કામ થઈ શકે કે ના થઈ શકે, હું શાસ્ત્ર વાંચવાનો નિષેધ નથી કરતી, પણ શાસ્ત્ર વાંચનમાં ઉપયોગના ફેલાવનો નિષેધ કરું. એક બહુ મોટો લોભ છે. કયો લોભ કહું? એક બહુ મોટો લોભ છે, જાણવાનો લોભ, પ્રમેયનો લોભ. શાસ્ત્ર સંબંધી, બાર સંબંધી તમે બધે લગાડજો. જાણવાના લોભમાં સગડો સંસાર છે. લોભના કેટલા પ્રકાર કીધા છે. સ્થૂળથી સૂક્ષ્મતા તરફ જો તો આ અંતિમ જાણવાનો લોભ. પોઈન્ટ પકડજો, હજી નાનાથી એક સ્ટેપ આગળ વધશું પછી પૂરું કરીએ. જાણવાનો લોભ, આ જાણી લઉં. જનરલ નોલેજ, જીકે, આ પણ કરી લઉં, આ કોર્સ પણ કરી લઉં, આ ડિગ્રી પણ લઈ લઉં, આ એક્ઝામ આપી દઉં, આમ જાણી લઉં, આ ફિલ્ડનું જાણી લઉં. નોલેજ તો બધા ફિલ્ડનું હોવું જોઈએ. તારા કેવળ જ્ઞાન, સ્વભાવી ભગવાન આત્માનો અનાદર કરીને ક્ષયોક્ષમ જ્ઞાનની અધિકતામાં ક્યાં જવું છે? બોલ, ક્ષયોક્ષમ જ્ઞાનની અધિકતામાં ક્યાં જવું છે? બોલ, એ તારા નામની પાછળ કે છે ને, અરે આપણે તો મરી જશું, પણ નામ તો પોતાને મરવું છે અને નામને અમર કરવું છે. નામ કો અમર કરના હૈ, નામને અમર કરવું છે. એ વર્ષો પછી નામ કોઈક યાદ રાખે, આપણું નામ યાદ રાખે. અરે ધૂળ અહીંયા કે છે ચક્રવર્તી, નામ લખવા જાય છે, વૈરાગ્ય આવે છે ને દીક્ષા લેવા વયા જાય છે. નામ લખવા જાય છે, વૈરાગ આવે છે, દીક્ષા લેવા જાય છે. એક વાર સફેદ જોવે છે, વૈરાગ આવે, દીક્ષા લેવા જાય છે. વિચાર કરો તમે કે એકમાત્ર આખો આ જે વિષય છે એનો સરવાળો, એનો સાર, એનું કન્ક્લુઝન, બોટમ લાઈન, હાર્ટ ઓફ ધ વિષય ઇઝ કે પોતાના આત્મામાં સંતુષ્ટ થવું પડશે, મહિમા લાવવી પડશે, અપાર અંદરથી રૂચિ અને મહિમા પોતાની પોતાને અંદરથી આવી જાય. અને આખો દિવસ હું ક્યાંક છું કરવાથી કામ નહીં થાય. વિચાર કરો, તત્વનો નિર્ણય કરો, સતનો નિર્ણય કરો, ક્રમબદ્ધનો નિર્ણય કરો, સાત તત્વોનો નિર્ણય કરો, ભેદ વિજ્ઞાન કરો, સ્વ પરની ભિન્નતા તર્કથી, ન્યાયથી, યુક્તિથી, લોજિકથી વાતને સિદ્ધ કરો, વાતને બેસાડો, સત્યને સત્ય માનો, જીવને જીવ માનો, અજીવને અજીવ માનો, બે વચ્ચે ભેદ વિજ્ઞાનની પ્રજ્ઞા છીણી પટકો. આજે સાથે શું આવશે કો? શું લઈ જશું સાથે કો? આજે જે પરિણતિમાં જેવા સંસ્કાર આપણે રેડ્યા હશે, જેવું આપણે અભિપ્રાય પોષ્યું હશે, જેવી મિથ્યાત્વની પુષ્ટિ કરી હશે, એ સમ્યક્ત્વના બીજડા વાયવા હશે, એ આપણી સાથે આવશે. ખરેખર આપણી સાથે કાંઈ નથી આવવાનું. આ લોભમાં જીવ મરી જાય, ક્રોધમાં જીવ મરી જાય, ક્રોધ કશાયમાં નરક આદિમાં જાય છે, લોભ કશાયમાં જીવ તિર્યંચ આદિમાં, માયાચારીમાં તિર્યંચ આદિ પર્યાયમાં જાય છે. લોભ કશાયમાં પણ અગર આયુ બંધાય તો નરકનું બંધાય. લોભ, ઈચ્છા, બહુ આરંભ, બહુ પરિગ્રહ, આ જોઈએ. તને બહારમાં શું અધિક લાગે છે અને તને તારામાં શું કમી લાગે છે, અલ્ટિમેટ લાસ્ટ વાત કરીને વાત પૂરી કરું છું કે સમ્યક દર્શન થઈ જાય, બસ કાંઈ નહીં તો બસ એક સમ્યક દર્શન થઈ જાય, એક સમ્યક દર્શનની પ્રિયા આવી જાય તને કોના. અને ખબર છે જીનાગમમાં અનંત અનુબંધી લોભ કીધો છે તને, સમ્યકની પર્યાયનો લોભ છે, તને પર્યાયનો લોભ છે, પર્યાયની ચાહના છે. તું એક સમયની પર્યાયથી પોતાને મોટો જોવે છે. બહુ બધી વાત કીધી હોય છે, સમય ઓછો છે, વિષય બહુ વિસ્તાર વાળો છે, એક એક વાતમાં ઊંડાણથી જઈએ તો એના રહસ્યને સમજવામાં ખરેખર ખરેખર કોઈ નિમિત્ત છે તો આ ભાવમાં ગુરુદેવશ્રી છે. કોણ સમજાવત આટલા મર્મને? અનંત અનુબંધી લોભ કોણ સમજાવત કે તું એક સમયની પર્યાયના લોભમાં પણ અટકી જશે તો તને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની દ્રષ્ટિ નહીં થાય. નામનો લોભ, યશનો લોભ, વિષયનો લોભ, કશાયનો લોભ, વસ્તુઓનો લોભ, પરિગ્રહનો લોભ, કેટલા પ્રકારના આપણે લોભની આપણે ચર્ચા કરી. સયોક્ષમ જ્ઞાનનો લોભ, હજી નાવડી જાય, હજી નાવડી જાય, હજી નાવડી જાય, હજી નાવડી જાય. અરે જે સહજતાથી તારા જ્ઞાનમાં જે જણાય છે એને તું જાણ અને એ ગીઓથી ભેદ વિજ્ઞાન કરવાના અંદરમાં તું સંસ્કાર ના. શું વાત આવી છેલ્લી વાત? શું વાત આવી? ગીઓથી, ક્ષયોક્ષમ જ્ઞાનથી આખું એટીટ્યુડ ચેન્જ કરવું પડશે. ક્ષયોક્ષમ જ્ઞાનની અધિકતા થશે, કર્મના ઉદયમાં સંયોગોની પ્રાપ્તિ થશે, કર્મના ઉદયમાં સંયોગોની પ્રાપ્તિ થશે. પરંતુ તારા અંદરમાં જે કશાયને લોભની ઉત્પત્તિ થાય છે એ તારો આત્મઘાતનો ભાવ છે, એ તારા આત્માની હત્યા કરનાર છે, એ મિથ્યાત્વ છે, એ કશાય છે અને જીવને અત્યંત દુઃખી કરનાર ભાવ છે. પોઈન્ટ પકડાયું? શરીરની સુચિતા તો બહુ દૂર રહી, પરંતુ રાગાદી ભાવરૂપ મેલને દૂર કરીને આત્માને પવિત્ર કરવો એ જ ખરેખર ઉત્તમ સૌચ ધર્મને પ્રગટ કરવાનો ઉપાય છે. ભાઈ એક લાસ્ટ વાત, શરીરની અશુચિતાની વચ્ચે પણ, શરીરની અશુચિતાની વચ્ચે પણ જીવ જે સૌચ ધર્મ છે એ સૌચ ધર્મને ધારણ કરીને ઉભો રહે છે. મુનિ ધર્મ મુનિરાજ છે, શરીર અશુચિ છે ને, ચાર 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 વાર નાવા વાળા જીવને કોઈ સૂચિ ધર્મ નથી થઈ જવાનો. પકડજો પોઈન્ટ, મુનિરાજ તો આખું જીવન અસ્નાનતા, આખું જીવન નાવાનો ત્યાગ છે. શરીરની અશુચિતા છે પરંતુ અંદરમાં ભાવોની સૂચિતા છે તો પોતાના આત્માના આશ્રયથી સૌચ ધર્મના ધારી છે. અરિયંત ભગવાનને ઔદારિક શરીર છે, પરમોદારિક શરીર છે, શરીર છે, બધું છે, હાડકા આદિ છે, સફેદ લોહી છે, વજ્ર ઋષભ નારા સનન છે, છે તો ખરો ને દેહ, છે તો ખરું ને શરીર. મુનિરાજનું શરીર તો મલિન છે ને, મલિન શરીર, 700 વર્ષ કોણ રહ્યો? શરીરની અશુચિતાની વચ્ચે પણ આત્મા સૂચિ છે અને આત્માના આશ્રયથી પ્રગટ થતી પર્યાય પણ સૂચિ છે. ઉપસર્ગ આવે છે, કોળ થઈ જાય છે, શરીર દુર્ગંધ થઈ જાય છે, નરકના શરીર નારકીઓના અશુભ વૈકરિક શરીર છે. એ અશુભ વૈકરિક શરીરની વચ્ચે પણ નારકીઓ સૂચિ સ્વભાવી આત્માના આશ્રયથી સૂચિ ધર્મને પ્રગટ કરે છે. સૂચિ ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે અને સૂચિ ધર્મની, સૌચ ધર્મની પૂર્ણતા, પૂર્ણતા 12મા ગુણસ્થાનમાં, 13મા ગુણસ્થાનમાં થાય છે. સિદ્ધ ભગવાન એ સૂચિ ધર્મના ધારક છે. પોઈન્ટ પકડાય છે? સૂચિતા એટલે પવિત્રતા અને અશુચિને રાગાદી ભાવની અશુચિતા લાગવી જોઈએ. શરીરની અશુચિતા લાગે છે, રાગાદી ભાવની અશુચિતા નથી લાગતી. રાગ મલિન નથી લાગતો, રાગ અપવિત્ર નથી લાગતો, રાગ દુઃખદાયી નથી લાગતો, ઈચ્છા દુઃખદાયી નથી લાગતી. એ પરિણતિ કેવી હશે? ઈચ્છા રહિત પોતામાં સંતુષ્ટ એવી પરિણતિ, એ ઉત્તમ સૌચ ધર્મ છે. એ ઉત્તમ સૌચ ધર્મની આપણને બધાને પ્રાપ્તિ થાય, પોતામાં આપણે સંતુષ્ટ થઈએ, કર્મના ઉદયમાં પ્રાપ્ત સામગ્રી જે મળી છે એમાં સંતુષ્ટ થઈએ, અધિક લાલસા, અધિક ઈચ્છા, બહુ આરામ, બહુ પરિગ્રહના ભાવ આ જીવને દુર્ગતિમાં લઈ જશે. આજે આપણે સૌચ ધર્મની આરાધના અને સાધના કરી, આપણે લોભ કશાયના અભાવનો ઉપાય જોયો, લોભ કશાયની ઉત્પત્તિનું કારણ જોયું, અનેક પ્રકારના લોભ અને ઈચ્છાઓના પ્રકાર જોયા અને આપણે આગળ હવે એની આરાધના કરીએ એવી મંગલ ભાવ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, इसखेलिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है। अनेकान्वय नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिनवाणी मातनो जय। उत्तम शौच धर्म न धारक धाई द्वीप में विराजमान समस्त भावलिंगी दिगंबर मुनिराज नो जय। हम भक्तों अनंत उपकारी कान गुरु देव नो जय। धन्य अवतार प्रशमूर्ति भगवती मातनो जय। सत्य सनातन स्वानुभूतिमय दिगंबर जैन धर्म नो जय।